તારીખ 28/6/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 960 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 573
સ્વભાવનું સામર્થ્ય, વિકારની વિપરીતતા અને સંયોગોની પૃથકતાનો નિર્ણય કરે તો સમ્યક દર્શન થાય. અસ્તિ નાસ્તિથી ત્રણ બોલ લીધા છે. અસ્તિથી સ્વભાવનું સામર્થ્ય, સ્વભાવ જીવો જીવડો છે તેવા સ્વભાવનું તેટલું જ સામર્થ્ય જો જ્ઞાનમાં ભાસે એનો નિશ્ચય થાય, એની હયાતી નિશ્ચયમાં આવે, મોજૂદ સ્વભાવ છે તો એને સમ્યક દર્શન થાય. એ સ્વભાવના આધારે સમ્યક દર્શન થાય. સાથે સાથે ચાલુ પરિણામમાં ફેરફાર થાય તેમાં વિકારની વિપરીતતાનો નિર્ણય થાય. સર્વ પ્રકારના પુણ્યપાપના પરિણામ એ વિકાર છે અને એ આત્મસ્વભાવથી વિપરીત છે. જે પરિણામમાં એને ઠીક લાગતું હતું, જે પરિણામ એને રૂચતા હતા, એ પરિણામની વિપરીતતા જણાતા તેના ઉપરની રૂચિ અને તેની સાથેનો સંબંધનો પ્રકાર આખો બદલાઈ જાય છે. એટલે એનો આધાર લેતો હતો. લૌકિક જીવનમાં એવું જોવામાં આવે છે, માણસને બહારના કાર્યોને એનો રસ ઉડી જાય ત્યારે એમ કહે છે, તમે એને જીવવાનો રસ શું છે? જીવનનો કોઈ રસ નથી એમ લાગે છે. એનો અર્થ એ છે કે તે પ્રકારનો રાગ અને સંયોગોના આધારે પોતાનું જીવન ચાલે છે એવો જીવને અનુભવ છે. એ પ્રકાર આખો બદલાઈ જાય છે. આધાર આધી સંબંધથી જે પરિણમન અનુભવમાં આવતો હતો એ પ્રકાર બદલાય છે. રાગ મટી નથી જતો, સમ્યક દર્શન થતાં રાગ રહે છે, પણ તે રાગની વિપરીતતા જણાતી હોવાથી, વિકારની વિપરીતતા જણાતી હોવાથી તેના પ્રત્યે રુચિ રહેતી નથી, ઉલટાનો તેનો નિષેધ આવે છે. એવું પરિણામમાં વલણ ઊભું થઈ જાય છે. જેમ એકને એક વ્યક્તિ સાથે ખ્યાલ આવે કે આ ખરેખર સંબંધ છે, એનો ગેરલાભ લે છે અથવા દુશ્મન છે, અને મૈત્રીનો માત્ર ઉપરથી અભિનય કરે છે, છે તો એ દુશ્મન. તો એના પ્રત્યે પ્રેમ અને લાગણી છે એ અંદરથી કેવી રીતે બદલાઈ જાય છે? બહારમાં ભલે એ પણ સંબંધ તોડે નહીં તો પણ અંદરથી સંબંધ છૂટી જાય છે પહેલા એની ઓળખાણથી. એમ વિકારની વિપરીતતા છે, એમાં જે એને સુખ હતું, મજા હતી, એ રૂચતો ભાવ હતો, ભાવતો ભાવ હતો, એ આખું વલણ બદલાઈ જાય છે. જો એની વિપરીતતા જણાય તો વિપરીતતામાં એની મલિનતા છે, રાગાદી ભાવોમાં વિકાર ભાવોમાં મલિનતા છે, અને સ્વભાવમાં પવિત્રતા છે, એમ પવિત્રતાથી આ વિપરીત છે. વિકારની વિપરીતતા અને સંયોગોની પૃથકતા, શરીરથી માંડીને જેટલા કોઈ સંયોગો છે તે ચૈતન્ય સ્વભાવે આત્માથી ભિન્ન છે, જુદા છે, પૃથક છે, જાતીય જુદા પદાર્થો છે. તેથી તે પદાર્થો ઉપરનો મારો કોઈ અધિકાર નથી. તે પદાર્થો મારામાં કોઈ વિકૃતિ કરવા પણ સામર્થ સમર્થ નથી, કોઈ શક્તિ ધરાવતા નથી. એમ તેનાથી તદ્દન જુદો પોતાને ભાષે માણસને બહારમાં સંયોગો હીણા થાય ત્યારે એના પરિણામમાં હીણપત અનુભવે છે કે અમે સાધારણ થઈ ગયા, અમે દરિદ્ર થઈ ગયા, અમે તમારું કોઈ સ્થાન નથી, અથવા હવે કોના આધારે જીવશો, જ્યાં સંયોગો ખલાસ થઈ ગયા તો હવે કોના આધારે જીવશો. આવી એક એને આધાર બુદ્ધિને લીધે ભયની ઉત્પત્તિ સદાય રહ્યા કરે. જેને જળ સાથે સંબંધ છે એને આધાર આધાય સંબંધ છે, એને આધાર માન્યો છે, પોતાના જીવનનો આધાર માન્યો છે, પોતાના અસ્તિત્વનો આધાર માન્યો છે. મારું શું થશે એમાં અસ્તિત્વનો આધાર છે, પણ અનાદિથી તું છો, તારા અસ્તિત્વને કોઈ મિટાવી શકતો નથી. આત્માનું અમિત અસ્તિત્વ છે અથવા અનંત અસ્તિત્વ છે, એ અસ્તિત્વને કોઈ એક ક્ષણ પૂરતું પણ દૂર કરી શકતો નથી. સંયોગોની પૃથકતાનો નિર્ણય કરે તો સમ્યક દર્શન થાય, અથવા સમ્યક દર્શન થાય એમાં ત્રણેય પ્રકારનો નિર્ણય આવી જાય છે. તિર્યક જો હોય તો પણ એને પોતાના બેહદ સામર્થ્યનો નિર્ણય છે, ભાવભાષણ છે અને સમ્યક દર્શન થયું છે. રાગાદી ભાવ અને શરીરથી પોતાની જુદાપણું, વિપરીતતા વગેરે એને બરાબર ભાસે છે અને સમ્યક દર્શન થયું છે. આટલી વાત સમ્યક દર્શનમાં ચોક્કસ છે, એમાં કોઈ જીવને કાંઈ ફેરફાર હોતો નથી. આ ત્રણેય મુદ્દા છે એ પ્રયોજનભૂત છે, અસ્થિ અને નાસ્તિકથી પ્રયોજનભૂત છે. તેને પોતે સમજીને દિશા પલટાવે, નિર્ણય કરે ત્યારે શું કરે, દિશા પલટાવે. સામાન્ય રીતે ધર્મ કરવા અર્થે જગતના જીવો કોઈને કોઈ કાર્ય કરે છે એમાં કશાય મંદ કરવાના પ્રયોગ કરે છે, કોઈને કોઈ રીતે કશાય મંદ થાય એવા પ્રયોગ કરે છે. અને એમ કરતા કરતા આત્માનું કલ્યાણ થશે એવી ભ્રામક માન્યતાને સેવે છે. આ જગતના તમામ મિથ્યાદૃષ્ટિ જીવોની અજ્ઞાન ભરેલી પ્રવૃત્તિનો સાર આટલામાં આવી જાય છે, બધા આમાં આવરાઈ જાય છે. એક સમ્યક દર્શનને પ્રાપ્ત કરનાર જીવ દિશા બદલે છે, શું કહે છે, કશાયની મંદતા ભલે એને થાય છે પણ એના ઉપર એની નજર નથી, થાય છે ખરી કશાયની મંદતા પણ દિશા બદલવાનો એનો પ્રયાસ છે. દિશા પ્રયત્નથી, પુરુષાર્થથી એની દિશા બદલે છે. જે આત્માનું સમગ્ર પરિણમન બહિર્મુખ ભાવે પરિણમતું હતું તે પરિણમનને અંતર્મુખ લાવવાનો પ્રયત્ન છે અહીંયા, અને અંતર્મુખતા થતાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના પરિણામ થાય છે, અથવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ એ જીવના અંતર્મુખી પરિણામ છે. જે પ્રયત્નપૂર્વક એને દિશા બદલીને એ પરિણામ કર્યા છે એ ધર્મનો ઉપાય છે, એ કલ્યાણનો ઉપાય છે. કહે છે કે ત્રણેય વાતને સમજીને, સ્વભાવનું સામર્થ્ય સમજીને, વિકારની વિપરીતતા સમજીને, સંયોગની પૃથકતા સમજીને પોતે દિશા પલટાવે. જે બહિર્મુખ ભાવે પરિણમન થઈ રહ્યું છે તેમાં સંયોગોથી સુખ માન્યું છે, લાભ માન્યો છે, તેથી પરિણમન ત્યાંથી બદલાતો નથી. અને સુખને લાભ માન્યો છે ત્યાં તેણે સંયોગોથી પોતાની જુદાઈ સ્વીકારી નથી. સ્પષ્ટ વાત એ છે કે એ સંયોગોથી હું તદ્દન ભિન્ન છું એવી જુદાઈ એને સ્વીકારી નથી. અને કેટલાક રાગાદી ભાવમાં એને ઠીક પણ લાગે છે, સારું લાગે છે, તે ભાવ એને ભલા લાગે છે, સારા લાગે છે, તેથી તે રાગાદી વિકાર ભાવથી પણ છૂટી શકતો નથી. એ પરિણામ એના બંધ થતા નથી. કાંઈ અસ્તિત્વનો નાશ ન થાય, અસ્તિત્વ હાથમાં આવે. ખરેખર અસ્તિત્વ ખોઈ બેઠો છે તે અસ્તિત્વ એને હાથમાં આવે. અત્યારે તો ક્ષણે ક્ષણે ભાવ મરણ કરે છે. શ્રીમદજીએ 16 વર્ષની ઉંમરે લખ્યું છે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ ને પરિવાર વધતા વધવાપણું એ નય ગ્રહો. વધવાપણું સંસારનું આ બધું વધ્યું, શું વધ્યું તારો સંસાર વધ્યો. ત્યાં એમ કહ્યું કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાચી રહો. આ તો તમારું અસ્તિત્વ ખોવો છો અને એમાં તમે રાચો છો. પૈસા મળ્યા અને રાજી થઈ ગયો, ભાવમરણમાં રાચો. જ્ઞાનીની દ્રષ્ટિએ તો એ ભાવમરણમાં રાચો. કુટુંબ પરિવાર વૃદ્ધિગત થયા અને રાજી થયો તો કે ભાવમરણમાં રાચો. સત્તા મળીને મોટું સ્થાન મળ્યું, પદ મળ્યું, અધિકાર મળ્યા તો ભાવમરણમાં રાચો. એમ કે મરણમાં રાચે એ તો પાગલ સમજવા કે નહીં. એમ કે નાનીની નજરે દુનિયા પાગલ છે અને દુનિયાની નજરે જ્ઞાની પાગલ છે. આમ છે, આવું ઊંટું છૂટું છે. ગાંડાની હોસ્પિટલ હોય છે, લોકો જોવા જાય છે ત્યારે પાગલ લોકો અંદર ચર્ચા કરે કે આ લોકો આપણને જોવાવે છે એ બધા પાગલ છે, હો આપણે પાગલ નથી. શું કે આ બધા આવનાર પાગલ છે, આપણે પાગલ નથી. પેલા જોવા આવનાર એમ કે છે કે આ બધા પાગલ છે, ચાલો જરાક ખબર કાઢી આપીએ. આવું ઊંચું સૂંચું ચાલે છે. નાનીની નજરમાં જગતના જીવો પાગલ છે અને જ્ઞાની જગતના પદાર્થોની કિંમત ઉડાવે છે ત્યારે જગતના જીવો કહે છે કે પાગલ છે, કે આને આની કાંઈ કિંમત નથી. આમ કહે છે, આવું ઊંચું સૂંચું ચાલે છે. પોતે સમજીને દિશા પલટાવે, સાચી સમજણ કરીને દિશા પલટાવે. જો આ એક બધાનો વિષય છે, દિશા ફેર કરે છે અંદરમાં. નિર્ણય કરીને, સ્વાધ્યાય કરીને, જ્ઞાનમાં નિર્ણય કરીને પરિણામની દિશા પલટવી જોઈએ. જો દિશા પલટવાનો કોઈ પ્રયાસ ન થાય, દિશા પલટવી છે એ ખ્યાલ એને ન હોય, એ લક્ષ્ય એને ન હોય, તો આ બધું માત્ર પૂરી ધારણાનો વિષય થઈ જાય, યાદદાસ્તનો વિષય થઈ જાય. તેથી કાંઈ એને લાભ થાય નહીં, નુકસાન થવાનો સંભવ ખરો, કે એમાં અહમ પણ આવ્યા વિના રહેશે નહીં. નિમિત રાગ અને પર્યાયની રુચિ છોડી સ્વભાવની રુચિ કરે તો પુરુષાર્થ ખાતો છે. શું કે રુચિ અનુયાયી વીર્ય છે ને, એટલે રુચિથી વાત લે છે, કેમ કે પુરુષાર્થ જલ્દી એને સમજાતો નથી. તો કહે છે કે નિમિત્તની રુચિ છોડે એટલે સંયોગની રુચિ છોડે એમથી, એમાં જે સંયોગની પ્રથકતા લેવી છે એમાં સંયોગની રુચિ છૂટે, રાગની રુચિ છૂટે, જે રાગ એને રૂચે છે એને ભાવે છે એની રુચિ, એની વિપરીતતા મલિનતા જાણીને છૂટે, અને પર્યાયની રુચિ સ્વભાવની રુચિ કરે. વિષ્ટા અને ચંદન એક સરખા દેખાય, કેવા દેખાય? એક સરખા દેખાય. ચંદનમાં સુગંધ છે અને વિષ્ટામાં દુર્ગંધ છે. હવે વિષ્ટા ને ચંદનમાં ને દૂરથી જુએ અને જ્યાં ખ્યાલ આવે કે અરે આ તો મલિન છે, જ્ઞાન થતા જ રુચિ પલટે છે. શું થાય છે? રુચિ પલટવાનું કારણ જ્ઞાન છે. અનાદિથી જે મલિન ભાવોમાં જીવને રુચિ રહી છે એની મલિનતા એ જાણે, એની અપવિત્રતાને જાણે, તો એની રુચિ પલટાયા વિના રહે નહીં. એની રુચિ પલટાય પલટાયને પલટાય જ. અહીંયા એ કહ્યું કે નિમિત રાગ અને પર્યાય, ત્રીજો બોલ વિશેષ લીધો. આમે રાગ પર્યાય છે, પણ રાગ સિવાયની ક્ષયોક્ષમાદિની પર્યાય. મને જ્ઞાનનો ઉઘાડ ઘણો છે, એટલે કે જ્ઞાન મને ઘણું છે. ઉઘાડ જ્ઞાનને જ્ઞાન માને છે, બાહ્ય જ્ઞાનને જ્ઞાન માને છે, શાસ્ત્રની ધારણા જ્ઞાનને પરલક્ષી જ્ઞાનને જ્ઞાન માને છે. ત્યાં એને પર્યાયમાં અહમ બુદ્ધિ થાય છે કે હું પણ જ્ઞાની છું, હું પણ જાણકાર છું, હું પણ વિદ્વાન છું, હું પણ મોટો પંડિત છું. એ પર્યાયની રુચિ છે, બરાબર, ભાવ પર્યાયની રુચિ. એક પર્યાયની રુચિ મનુષ્યત્વ આદિમાં મમત્વ છે, એ પણ પર્યાયની રુચિ છે. ચાર ગતિમાં અત્યારે મનુષ્ય પર્યાય છે, તો એ મનુષ્ય પર્યાયની એટલી રુચિ છે જીવને કે એ પર્યાય ફરે એને પોસાતું નથી, ગમે છે. એમાં એ પોતાના અસ્તિત્વનો નાશ સમજે છે પર્યાયની રુચિને લીધે, અને પર્યાય માત્રમાં જ પોતાનું અસ્તિત્વ સ્થાપ્યું હોવાને લીધે એ પર્યાય ફરે ત્યારે આખું એનું અસ્તિત્વ, પર્યાયનો નાશ થતા અસ્તિત્વનો નાશ માને છે. તેથી કોઈ પણ આકાશ પાતાળ એક કરીને પણ એને પર્યાય છોડવી નહીં, એમ થાય છે કે આ પર્યાય છૂટતા હું તો મરી જાઉં છું, એવી એને કલ્પના થાય છે. ને મરણ તુલ્ય દુઃખનો અનુભવ પણ કરે છે. મરણ થતું નથી પણ મરણ તુલ્ય દુઃખનો અનુભવ કરે છે. કોઈ મરતું નથી જગતમાં, કોઈ આત્મા મરે છે એવું તો બનતો નથી. એ તો શાશ્વત પદાર્થ છે, અનાદિ અનંત છે. પર્યાયનો તો પલટવાનો સ્વભાવ છે, તે એના સ્વભાવ અનુસાર પલટે છે. ભાવ પર્યાય સમયે સમયે પલટે છે. આજે મોટી આયુષ્ય સંબંધીની સ્થિતિ છે મનુષ્યત્વાદીની પર્યાયની, એનો કાળ પૂરો થયો, પલટે છે. પછી એનો કોઈ નિયમ નથી, અત્યારે મનુષ્યમાં એનો કોઈ નિયમ નથી. કોઈ તો અપર્યાપ્ત દશામાં આયુષ પૂરું કરે છે એવી ટૂંકી સ્થિતિ લઈને આવે છે, તો કોઈ પર્યાપ્તિ પૂરી થતા આયુષ પૂરું કરે છે. છ પર્યાપ્તિ છે ને, એમાં અપર્યાપ્ત દશામાં ઘણા તો ગર્ભમાં આવે માતાના, મનુષ્ય છે એટલે અપર્યાપ્તિ, પર્યાપ્તિથી માંડીને ગર્ભના રહેવાના સ્થાનમાં કોઈ પણ કાળે મૃત્યુ પામે અથવા પર્યાય છોડે, મૃત્યુ પામે એટલે પર્યાય છોડે, કોઈ જન્મીને તરત અને કોઈ જન્મા પછી કોઈ પણ આયુષના સ્તરે પર્યાય ફરે છે, એનો સકાળ જેટલી સ્થિતિનો નક્કી થયો છે એમાં એક સમયનું આઘા પાછા પણ કરવા ઇન્દ્ર, નરેન્દ્ર, જીનેન્દ્ર કોઈ સમર્થ નથી. અત્યારે મનુષ્ય પર્યાય છે પણ એવો આખો આત્મા નથી. પૂરો આત્મા, મૂળ આત્મા, અસલ આત્મા, સ્વભાવ સ્વરૂપ આત્મા ખરેખર મનુષ્ય નથી. સ્વભાવને જોતા તો એટલે કે પોતાના મૂળ સ્વરૂપને જોતા તો મનુષ્યપણાની એમાં ગંધ પણ નથી, મનુષ્યપણું ક્યાંય નથી એમાં, એવો સ્વભાવ છે. મૂળ સ્વભાવ એવો છે, આ વેશ છે, બારમાં વેશ ધારણ કરે ત્યારે મૂળ વસ્તુ જુદી છે. વેશમાં ભિખારી થાય કે વેશમાં ચક્રવર્તી પણ આનો વેશ લે, પણ હું તો જે છે એ છે, એમાં કઈ ફેર નથી. આ તો એવી ભ્રાંતિ થઈ કે વેશને માની લીધો, બસ હું તો થઈ ગયો આવો, એવી સ્થિતિ છે. એ પર્યાયની રૂચિને લીધે છે. મૂળમાં મિથ્યા દર્શનનું મૂળ ક્યાંય પડ્યું હોય તો આ પર્યાયમાં રૂચિ છે, એ છે પર્યાયમાં દ્રષ્ટિ છે એ છે. એટલે પ્રવચન સારમાં એમ કહ્યું કે પર્યાય ગુંડાહા પર સમયા, પર સમય અન્ય મત જીન મત થી વિરુદ્ધ, જીન મત થી વિરુદ્ધ છે. પર સમય કહો કે અન્ય મતી કહો, બંને એક જ છે. એક સૂત્રની અંદર જગતના અનંતા મિથ્યા દ્રષ્ટિઓને આવરી લીધા છે. સર્વજ્ઞ અનુસારી વાણી છે ને, એટલે એક જ વચનમાં જગતના તમામ મિથ્યા દ્રષ્ટિઓને પકડી લીધા છે કે પર્યાય મૂંઢાહા પર સમયા. એકેન્દ્રી હોય તો પર્યાયમાં મૂંઢ છે, બે ઇન્દ્રિય હોય તો પર્યાયમાં મૂંઢ છે, ત્રણેન્દ્રિય હોય તો પર્યાયમાં મૂંઢ છે, ચૌવેન્દ્રિય પર્યાયમાં મૂંઢ છે. જેટલા મિથ્યા દ્રષ્ટિઓ છે, મનુષ્ય થાય, દેવ થાય, નારકી થાય, તિરિંચમાં આ બધા ભેદ છે, એકેન્દ્રિય બે ઇન્દ્રિય આદિના, બાકી બધા પંચેન્દ્રિય છે. એ પણ જે મિથ્યા દ્રષ્ટિ છે તે વર્તમાન પર્યાયમાં મૂંઢ થયેલા છે. એવી રીતે પર્યાયને પકડીને બેઠા છે કે આ મનુષ્ય પણ જાળવી રાખવા માટે આટલું આટલું કરવું જોઈએ, એના માટે આહાર પાણી લેવા જોઈએ, આહાર પાણી માટે વેપાર ધંધા કરવા જોઈએ, વેપાર ધંધા કરવા માટે ગમે તે કરવું જોઈએ, કેટલું ચાલે છે એના પાપ પરિણામોની પરંપરાનો પાર રહેતો નથી. એટલા અંદરથી પાપના પરિણામ ઉપજી જાય છે. એક પર્યાય મૂંઢપણાને લીધે મૂળ પાપ ત્યાંથી શરૂ, મોટું પાપ એ છે. એક જો છૂટે તો આ બધી પરંપરા બંધ થઈ જાય. અહીંયા ત્રીજો બોલ લીધો છે કે જેને પર્યાયની રૂચિ છે એને રાગની પણ રૂચિ છે, કેમ કે રાગ પણ એક પર્યાય છે. જેમ ક્ષયોક્ષમ પણ એક પર્યાય છે, એમ રાગ પણ એક પર્યાય છે, મનુષ્યત્વ પણ એક પર્યાય છે, એમ એને રાગની રૂચિ છે, એને રાગના વિષયરૂપ જે રાગના નિમિત્તો છે, ક્ષયોક્ષમના નિમિત્તો છે, એની પણ એને રૂચિ થઈ જાય છે. આ બધું એક સાથે પછી થઈ જાય છે. એને છોડી અને સ્વભાવની રૂચિ કરે, નિત્ય આનંદ સ્વરૂપ અને નિત્ય જ્ઞાન સ્વરૂપ જે પવિત્રતાનો પિંડ છે, અનંત ચતુષ્ટય મંડિત છે, એવા સ્વભાવની રુચિ કરે, એને રૂચે તો પુરુષાર્થ સાચો. રૂચે ક્યારે કે સ્વભાવનો નિર્ણય થાય તો રૂચે. જે જ્ઞાનમાં ભાસે ને એને રૂચવાનો પ્રશ્ન રહેતો નથી. ક્યારે નિર્ણય કરે કે એને જરૂરિયાત લાગે ત્યારે. આમ આપોઆપ આપસમાં એકબીજાને સંબંધ છે. જ્યારે એને રુચિમાં જરૂરિયાત લાગે, રુચિપૂર્વક જરૂરિયાત લાગે, ત્યારે એને એ દિશામાં, સ્વભાવની દિશામાં પ્રયત્ન થાય. સ્વભાવની દિશામાં પ્રયત્ન થાય તો સ્વભાવ અંતતત્વ સ્વરૂપ હોવાથી એને દિશા બદલવાનો અવસર છે. નહીંતર કોઈને કોઈ ક્રિયા કરે એમાં બધી બાહ્ય ક્રિયા અને બાહ્ય ભાવો, રાગાદિ બાહ્ય ભાવો, સ્વાધ્યાયમાં ક્ષુક્ષ્મ આદિના જ્ઞાનના બુદ્ધિના પરિણામના પણ બાહ્ય ભાવો, કષાયની મંદતા અને ક્ષુક્ષ્મ, એને જ્ઞાનને ચારિત્ર માની લે છે. શું કરે છે? બાહ્ય જ્ઞાન થાય તે જ્ઞાન ને એ અનુસાર કષાયની મંદતા થાય તે ચારિત્ર. આપણે ત્યાં પણ મુક્ષુ સમાજમાં એવી ભૂલ થાય છે. પહેલા અમે આ નહોતા સમજતા ત્યારે અમને બહુ તીવ્ર આકુલતા થતી હતી, સમાધાન ક્યાંય થતું નહોતું. આવા પ્રસંગ પડે ત્યારે પ્રતિકૂળતાના પ્રસંગમાં અમે ખૂબ ઘેરાઈ જતા હતા, ખૂબ દુઃખી થતા હતા, ખૂબ કષાય કરી લેતા હતા. હવે આ અમને સમજવા મળ્યું છે, માટે અમને એટલો લાભ થયો છે. આકુલતા અને અસમાધાન થતું નથી, સમાધાન રહે છે અને કષાય તીવ્ર થતો નથી. તો જ્ઞાન પણ થયું ને જ્ઞાનનું ફળ મળ્યું, શાંતિ થઈ. મળ્યું થયું કે ન થયું હે, એ વાત સાચી નથી. આમ છે, એ વાત ખોટી છે. એ કૃત્રિમ સમાધાન છે ને કૃત્રિમ શાંતિ છે. પણ આપણે ત્યાં જે આ ફૂલ થાય છે, ઘણા એમ કે છે અને ફેરફાર છે એમાં સવાલ નહીં. પહેલામાં ને પછીમાં ફેરફાર છે એમાં એ હકીકત છે એક. પણ એ ફેરફાર સંતોષ કરવા લાયક નથી. તમે અહીંયા આવવા મીંડ્યા સ્વાધ્યાયમાં, પેલા કાંતિભાઈ નહોતા આવતા, પછી આવવા મીંડ્યા. ઠીક, મંડળમાં તો હતા પણ આવતા નહોતા. પછી આવવા મીંડ્યા તો પછી એને ખબર ભણા કરીને રાજી રાખવા. બહુ સરસ, બહુ સરસ, તમે બહુ સમજો છો, ઘણું સરસ સમજો છો, બહુ સરસ સમજો છો. એક તો અંદરમાં એને અહમ પણ કરી લીધું હોય કે હવે કાંઈક સમજાણું છે ને એનો કાંઈક લાભ પણ મળે છે, શાંતિ ને સમાધાન થાય છે. એમાં પાછા બસ બરાબર એને એમ જ કહેનારા મળે. તો એને તો દ્રઢ થઈ જાય. એક તો સંતોષ લેતો હોય ને સંતોષ લેવાનું પાકું કરે, એટલે એને તો ક્યાંથી નીચે જવાનું બને, બીજું કઈ થાય નહીં. એ કઈ સંતોષ લેવાનો વિષય નથી. પરિણામ અંતર્મુખ મળે છે કે નહીં, બરાબર અંતર્મુખ મળવાનો પ્રયત્ન છે કે નહીં, એનામાં એ વાત, એ વિષયમાં એને જાગ્રત રહેવું. અને એવું કઈ ફળ આવે, એવું કઈ કાર્ય થાય કે પરિણામ અંતર્મુખની દિશા પકડતા થાય, તો પણ એમાં ખરેખર તો સંતોષ લેવાનું કારણ એટલે બનતું નથી કે સ્વભાવ તો એ અંતતત્વ અમર્યાદિત છે અને પરિણામ હજી મર્યાદિત થયું છે. જે ત્રિકાળી સ્વભાવ છે એ તો અપરિમિત બેહદ સ્વભાવ છે, અને પરિણામની શરૂઆતથી જગનની મધ્યમ ઉત્કૃષ્ટ એ તો હજી એની મર્યાદામાં છે. એક સમયની પૂર્ણ પર્યાય કેવળ જ્ઞાન ને પરમાનંદ ની ને યથાર્થ ચારિત્ર ની પર્યાય પણ અનંતમાં ભાગે છે. તો પછી સમ્યક દર્શન ની એ પહેલાના નિર્ણય ની ને દિશા ફેર ની પર્યાય માં તો સંતોષ લેવાનો સવાલ રહેતો નથી. એવા સ્વભાવના સામર્થ્ય ને જોવે એને તો પૂરતું સંતોષ લેવાનું કદી બને નહીં. અને જ્યાં સંતોષ લેવાનો પ્રકાર થયો ત્યાં એ સંતોષ લેવાના પ્રકારને દર્શન મોહની તીવ્રતા થઈ છે એમ સમજવું. કેમ કે પર્યાયની રુચિ થઈ તીવ્ર, પર્યાયની રુચિ હતી અને સંતોષ લીધો એ પર્યાયની રુચિ તીવ્ર થઈ. દ્રૈવલિંગી પર્યંતની ભૂલનું કોઈ સૂક્ષ્મ તત્વ હોય તો આ છે ભૂલનું સૂક્ષ્મ તત્વ. કે દ્રૈવલિંગી મુનિ પણ પોતાના પંચ મહાવરો 28 મૂળ શાસ્ત્ર અધ્યયન આ પ્રકારના બાહ્ય પરિણામમાં સંતુષ્ટ છે. પોતાની દીક્ષા અને મુનિપણાની બાહ્ય પર્યાયમાં સંતુષ્ટ છે. તેથી તે કષાયની તીવ્રતાને મંદતાને અનુભવે છે કે જેનો અનુભવ તો અનાદિથી છે જ જીવને. સમયસારની પુનપાપ અધિકારની 154 ગાથામાં આ વાત લીધી છે. એમાં એ સંતુષ્ટ પૂર્વાદિના જ્ઞાનના અધ્યયનના શાસ્ત્રના પરિણામો થવા છતાં એની દિશા બદલાણી નથી. કિંમત દિશા બદલાયેલી છે. પોતે સમજીને દિશા પલટાવે તો તિર્યંચની દશામાં તિર્યંચ ગતિમાં કોઈ દિશા પલટાવીને અંતર્મુખ થાય તો એને ત્યાં એમ કહ્યું કે દેવ છે. ત્યાં એ ખોળિયું ભલે તિર્યંચનું હોય પણ અંતરમાં એ ચૈતન્ય દેવ છે. એને પરમાત્માને જોયો અને પરમાત્માનો અનુભવ કર્યો, પરમપદનો અનુભવ કર્યો. હું પરમાત્મ પદ સ્વરૂપ છું એવો સાક્ષાત અનુભવ એને કર્યો. એને તિર્યંચ કહેવાય નહીં. ભલે બહારમાં દેખાવ તિર્યંચનો હોય તો પણ એને તિર્યંચ કહેવાય નહીં. એટલે અહીંયા ત્રણે બોલી લીધા છે સામે કે નિમિત રાગ અને પર્યાયની રુચિ છોડીને નાસ્તિની ત્રણ વિષય લીધા. સ્વભાવની રુચિ કરે પરમ પવિત્ર અનંત ગુણધામ એવા સ્વભાવની રુચિ કરે, ગુણની રુચિ કરે તો પુરુષાર્થ સાચો, નહીતર એ પુરુષાર્થ સાચો નથી. પુરુષાર્થનો વિષય પણ સ્વભાવ છે. જેમ શ્રદ્ધાનો વિષય સ્વભાવ છે તેમજ પુરુષાર્થનો વિષય પણ સ્વભાવ છે. જ્ઞાનનો પણ, જ્ઞાન ભલે સ્વપર પ્રકાશક હોય તો પણ એનો ખરો વિષય એનો સ્વભાવ છે, સ્વ છે, સ્વભાવ. પર પ્રકાશક એનો ખરો વિષય નથી. પર જાણતા ગૌણ કરવામાં આવે છે, ગૌણ થાય છે. શ્રદ્ધાનો વિષય પણ સ્વભાવ, જ્ઞાનનો વિષય પણ સ્વભાવ, જેમાં સ્થિર થવું છે એવો ચારિત્રનો વિષય પણ સ્વભાવ અને પુરુષાર્થનો વિષય પણ સ્વભાવ. સ્વભાવ જ છે, કેન્દ્ર સ્થાન છે. જીવના સમસ્ત ગુણોના પરિણામનું કેન્દ્ર સ્થાન સ્વભાવ છે. એ છોડીને પર્યાયને રાગને નિમિત્તે કોઈ એના આધારનું અથવા કોઈ એને પકડવાનું ખરેખર વિષય, કોઈ ગુણનો વિષય છે નહીં. એ સાચું સત્ય પરિણમન છે. એને સમ્યક પુરુષાર્થ કહેવામાં અને સમ્યક પરિણમન કહેવામાં આવે છે. એ સમ્યક દિશા સૂચક જ છે. સ્વભાવ છે, ચારેયનું કેન્દ્ર સ્થાન સ્વભાવ છે. એટલે ચારે ગુણોના, ચારે મુખ્ય ગુણોના પરિણામ સ્વભાવના આધારે પરિણમે તો સમ્યક, તો સાચું એ પરિણમન, એ શુદ્ધ પરિણમન. એ સ્વભાવને છોડીને કોઈનો પણ આધાર લીએ તો તે અસમ્યક છે, એ સાચા નથી. અન્ય મતોમાં તો એના પોતપોતાના માનેલા પરમેશ્વર છે, દેવ દેવલા જે દેવી જે હોય તે, એમાં તલ્લીન થાય, એમાં એકાગ્ર થાય એટલે એને ધર્મ થયો માનવામાં આવે છે. જૈન દર્શનમાં એ વિષય નથી. જૈન દર્શનમાં જિનેન્દ્ર આદિ તીર્થંકર આદિ અર્યંત સિદ્ધને દેવ માન્યા છે તો પણ એમાં એકાગ્ર થવાનું વિધાન નથી. વળી એ દેવ પણ એમ જ કહે છે કે મારામાં એકાગ્ર થવાનો પ્રશ્ન નથી, હું તો તારે માટે પરદ્રવ્ય છું. તું અંદરમાં મારા જીવો છો, એમાં તું એકાગ્ર થા. આ અમારું ફરમાન છે ને આ અમારી આજ્ઞા છે. આટલો મોટો ફેર છે ઉત્તર દક્ષિણનો. જીન મતમાં અને અન્ય મતમાં ઉત્તર દક્ષિણનો આવડો મોટો ફેર છે. જીનેન્દ્ર દર્શન કરતા એવા જ પોતાના અંતર્મુખ સ્વરૂપ તરફ ઢળવું એમ કે છે. એ કહે છે કે જો હું તારી સામે જોતો નથી, તું પણ મારી સામે જોવાનું બંધ કર એમ કે છે. પ્રતિમાજી વગર કહે આવો ઉપદેશ આપે છે કે મેં કર્યું તે તું પણ કર, મારી સામે જોયા કરે એમ નથી કેતા, પણ જે મેં કર્યું તે તું, મેં કર્તવ્યને કર્યું છે, કરવા યોગ્ય એવું મેં કર્યું છે, તું પણ તારે એ જ કરવા યોગ્ય છે, મારી સામે જોવાનું હું પણ કહેતો નથી. આમ છે સમયસારની 31, 32, 33 ગાથા છે. એમાં પ્રશ્ન ઉઠાવ્યો છે આચાર્ય મહારાજે કે તીર્થંકર ભગવાનની સ્તુતિ કોને કહેવી. આ પ્રશ્ન ઉઠાવ્યો તો પોતે આચાર્ય દેવે પોતે ઉત્તર આપ્યો કે જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને. આમ જવાબ આપ્યો, તીર્થંકરની સ્તુતિમાં જ્ઞાન સ્વભાવ જીતવાની એવી બધી વાત, એ તીર્થંકર ની સ્તુતિ કે હા એ સાચી તીર્થંકર ની સ્તુતિ. આગળ હું લીધો કે તીર્થંકર નું વર્ણન કરે કે ઓ આપને તો 34 અતિશય પ્રગટ થયા છે, અષ્ટપ્રાતિહાર્ય છે, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન ને પરમાનંદે આપ વિરાજમાન છો. આવી તીર્થંકર ની સ્તુતિ હોય કે ન હોય તો કે એ નહીં. તીર્થંકર ની તો આ સ્તુતિ છે કે જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને. પોતાના આત્માને અધિક જાણે અને ઇન્દ્રિયોનો ઉપયોગ છોડે. ભગવાનના દર્શન કરવા ચક્ષુ ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો પડે છે તો કે એ નહીં. ચક્ષુ વારની સ્તુતિ તો રાગાદી તો એક બાજુ ગયા, પણ ચક્ષુ ઇન્દ્રિયથી જે ભગવાનના દર્શન કરે છે એ પણ ઇન્દ્રિયને જીત્યું નથી. એને અંતર્મુખ થાય અને અતિન્દ્રિય ઉપયોગ ધારણ કરે, પોતાના સ્વરૂપની સ્વભાવની અધિકતા અનંત સામર્થ્યની અધિકતા જાણીને અતિન્દ્રિય ઉપયોગને ધારણ કરે ત્યારે એને ભગવાનને જોવાનો ઉપયોગ પણ બંધ થાય છે. દર્શન ચક્ષુ દર્શનનો ઉપયોગ બંધ થાય છે. સમવસરણમાં યાદ થાય છે સાધક જીવોને, ભલે વાણી સાંભળે છે કર્ણેન્દ્રિય દ્વારા, આંખથી જુએ છે ભગવાનના સાક્ષાત દેહના સ્વરૂપને. આત્મા તો ક્યાં આંખથી દેખાય છે, પણ જે દેહ અર્યંત વિરાજમાન છે, મહા તેજસ્વી હોય છે, જે પરમ ઔદારિક પર્યાય પરિણમેલા અર્યંત ભગવાનના દેહના પરમાણુ છે, મહા તેજસ્વી છે. એટલા બધા તેજ તેજસ્વી છે, તેજનો અંબાર કે સૂર્યચંદ્ર જેની પાસે ઝાંખા પડે ટમટમિયા જેવા લાગે એવું તેજ છે, પણ છતાં આંખને આંજતું નથી. સૂર્યનું તેજ તો એવું આંખનું છે કે આંખને આંજે, ચંદ્રનું તેજ આંખને આંજતું નથી, એમ શીતળ છે. એથી પણ શીતળ, છતાં એથી પણ તેજસ્વી એવો અર્યંત ભગવાનના દેહના પરમાણુનો પ્રકાર હોય છે. પછી કોઈ સુવર્ણ રંગે હોય, તો એટલા તેજસ્વી હોય, અને કોઈ શ્યામ રંગે હોય તો પણ એટલા જ તેજસ્વી હોય. અને એના ભગવાનની પ્રતિમા આપણે કાળા પથ્થરમાંથી બનાવીએ છીએ, એનું કારણ કે એ શ્યામ રંગે હતા. દો રત્તા દો સાંવળા, બે ચોવીસ તીર્થંકરમાં બે લાલ રંગના જે માણેકનો રંગ હોય છે, લાલ માણેક થાય છે ને, સબ માણેક જે લાલ હિંગળા જેવા માણેક થાય છે, એવા બે ચોવીસમાંથી બે તીર્થંકર એવા લાલ રંગે હતા, પણ એટલા જ તેજસ્વી હોય છે. બે સાંવળા, એક સાંવળા કાળા એટલે એટલા જ તેજસ્વી હોય છે પાછા, એટલા નમણા, એટલા તેજસ્વી, બધા એટલા ઘાટેલા. એ ચોવીસે ચોવીસના રંગ છે, પણ બધાનું તેજ ખૂબ હોય છે. કહેવાનો મતલબ એ છે, એવું બધું એનું મહિમા કરે તો તીર્થંકર ભગવાનની સ્તુતિ ખરી કે નહીં? કે નહીં. આપનું તેજ દશે દિશાઓને ઉજ્જવળ કરે છે, દશે દિશાઓના અંધકારને ધોઈ નાખે છે, એમ કહેવાય. સ્તુતિ કરે ત્યારે એવી સ્તુતિ કરે, આચાર્યો એવી સ્તુતિ કરે, તો કે એ વ્યવહાર સ્તુતિ છે, એ તીર્થંકરની નિશ્ચય સ્તુતિ અથવા ખરી સ્તુતિ નથી. ખરી સ્તુતિ તો આ છે, એમ કરીને ત્રણ ગાથા લીધી છે. એમાં એકનું અધ્યાત્મ લીધો છે, કે પોતાના ત્રણેય ગાથામાં એક બોલ સામાન્ય છે, કોમન છે, કે પોતાના આત્મ સ્વભાવને જે અધિક જાણે છે, તે ઇન્દ્રિયના ઉપયોગને, ઇન્દ્રિયના ઉપયોગ સાથે સાથે થતા શુભરાગને, અને એ ઇન્દ્રિયના વિષયભૂત રાગના વિષયભૂત આદિ દેવગુરુ શાસ્ત્ર આદિને ગૌણ કરે છે, અને પોતાના સ્વરૂપમાં જે ઢળે છે અતિન્દ્રિય જ્ઞાને, અતિન્દ્રિય આનંદથી, એણે તીર્થંકર ભગવાનની સ્તુતિ કરી છે. અથવા એણે તીર્થંકર ભગવાનની આજ્ઞા માની છે, એ તીર્થંકર ભગવાનની આજ્ઞામાં આવ્યો છે. એમણે જે ફરમાયું તે એણે કર્યું, કહે ને હા પાડે ને છતાં કરે નહીં તો બારમાં તો લોકો ખીજાઈ જાય. ઘરનો દીકરો હોય, ભાઈ હોય, કોઈ હોય, અથવા જેની સાથે સંબંધ પીડ્યો હોય એને કંઈક આમ કરવાનું, હા એમ જ કરવાનું, પણ કરે નહીં તો હે બધી વખત હા પાડે, હા તમે કહો એ બરાબર, તમે કહો એ બરાબર, એમ જ કરવું જોઈએ, એમ જ કરે જ નહીં તો હે તું પણ હા પાડે, તું કે કહું છું ને કરતો નથી તો પણ હા તો પાડું છું, એમ એટલે હા પાડવાની વાત નથી ભાઈ. એમ ભગવાને એમ કહે છે કે દિશા પલટી ને અંતર્મુખ થા, અનાદિથી તું બાહ્ય ભાવથી બહિર્મુખ ભાવથી પરણમી રહ્યો છું, દુખી છો, તારા સુખ માટે વાત છે, અમારે કઈ લેવા દેવા નથી, અમારે તારી પ્રશંસા જોતી નથી, અમારે તારી ભક્તિ જોતી, અમે પણ એવા કાંઈ પામર નથી કે બીજાની પ્રશંસાથી રાજી થઈ જઈએ, અમે કોઈ ખુશામતખોર નથી કે અમારી કોઈ ખુશામત કરે તો અમે ખુશ થઈએ, એવા તો અમે નથી. અનિમતિઓમાં તો એ બધું ચાલે છે, પણ જેને ભગવાનની જે ભક્તિ કરે એને ભગવાન મદદ કરે એ પ્રકાર અહીંયા નથી. એ વાત જો કે ખોટી છે ને જૂઠી છે, પણ અહીંયા તો એ વાતે નથી. પછી પાછા એ લોકોને એ લોકો કે કોક તો બુદ્ધિવાળા હોય ને કે ખુશામત તો ખુદા કો પ્યારી, આવી બધી કહેવત થઈ છે, ખુશામત તો ખુદા કો પ્યારી, ભગવાને જો ખુશામત થી ખુશી થાય છે તો અમે તો થઈએ એમાં શું નવે છે, એમ કરીને પોતે જે ખુશામત ખોરપણું છે એને દ્રઢ કરી લે, દોષને દ્રઢ કરે, કેમ કે એ દોષ તો ભગવાનમાં છે, પછી અમે તો અમારામાં તો હોય જ ને ભાઈ, એવો ભગવાન નથી ને તું પણ એવો નથી. પણ આમ નામ અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં દૂર ને દૂર જીવ પોતાના સ્વરૂપ થી ચાલ્યો જાય, કે અજ્ઞાની સ્વભાવનું સાધન કરતો નથી પણ રાગનું સાધન કરે છે, તેથી તેનો ભ્રમ દૂર થતો. તમામ અજ્ઞાનીને લઈ લીધા, શું કરે છે, ધર્મના ક્ષેત્રમાં પ્રવેશે છે, અજ્ઞાન છોડતો નથી, તે અજ્ઞાની ધર્મને નામે બાને શું ક્રિયા કરે છે કે રાગને કરે છે. સ્વભાવનું સાધન કરવાને બદલે રાગનું સાધન કરે છે. સ્વભાવ સાધન છે, સાધનપણે સ્વભાવને અંગીકાર કરવાને બદલે સાધનપણે રાગને અંગીકાર કરે છે. આવો રાગ કરું તો મારું કલ્યાણ થાય, આવો રાગ કરું તો મારું કલ્યાણ થાય, હું સ્વાધ્યાયનો રાગ કરું તો મારું કલ્યાણ થાય, ત્યાંથી માંડીને હું બીજી કોઈ પણ ક્રિયાનો રાગ કરું તો મારું કલ્યાણ થાય, દાન કરું તો કલ્યાણ થાય, દયા પાડું તો કલ્યાણ થાય, વ્રત તપનો રાગ કરું, સંયમનો રાગ કરું તો મારું કલ્યાણ થાય. આ બધા એને રાગને સાધન માનીને રાગને પકડવાના જે પ્રકાર છે એમાંથી એની મિથ્યા દર્શન અને ભ્રમણા, અજ્ઞાનની ભ્રમણા કદી મટતી નથી. તેથી તેનો ભ્રમ દૂર થતો નથી. એને પોતાના સ્વરૂપ સંબંધિત જે ભ્રમ છે, હું રાગ વાળો છું, એ ભ્રમ એને દૂર થતો નથી. પણ કોઈ કોઈ અપેક્ષાએ તો રાગ સાધન ખરું કે નહીં એમ કરીને પણ તારે શું કરવું છે એ જાણવાનો વિષય છે. પહેલા કશાય મંદ થાય છે એ જાણવાનો વિષય છે, પણ એ પકડવાનો અને આધાર લેવાનો વિષય નથી. એના બદલે અપેક્ષા લડાવે પછી. પણ કોઈ અપેક્ષાએ તો કયો, વ્યવહાર રત્નત્રય કીધા છે, વ્યવહાર રત્નત્રય સાધક અને નિશ્ચય રત્નત્રય સાધ્ય આમ આવે. શાસ્ત્રમાં એવું બોલ આવે છે, સાધક સાધ્યના બોલ આવે, અનુભવ પ્રકાશમાં આવે છે. વ્યવહાર રત્નત્રય સાધક છે, નિશ્ચય રત્નત્રય સાધ્ય છે, તો એવા બોલ આવે. એક તો એની સમજણ એવી હોય, રાગને સાધન કર્મ માનવાની તો એની સમજણ હોય, એવો બોલ આવે. વ્યવહાર વચન છે આ,
સમજવું
એવું દ્રઢ કરે કે જુઓ હું કહું છું એવું શાસ્ત્ર કહે છે, આમથી જાય ને ભાઈ ત્યાં એવો અર્થ નથી એમ કહ્યું હોવા છતાં શબ્દ અનુસાર અર્થઘટન ત્યાં કરવાનું નથી. એ પૂર્વ પર્યાય છે એવું એનું જ્ઞાન કરવાનું છે, અથવા સહવર્તી પર્યાય છે એવું એનું જ્ઞાન કરવાનું છે. અને એથી એની વ્યવહારની મર્યાદા બહાર જઈને કોઈ વ્યવહારના પરિણામ ન હોય એવું ત્યાં જ્ઞાન કરવાનું છે. જેમ કે જ્ઞાનીને અનુસરે તે જ્ઞાની થાય, તો જ્ઞાનીનું અનુસરણ કરવા જાય એમાં જ્ઞાનીનો મહિમા કરે, જ્ઞાનીની પ્રશંસા કરે, એવો વ્યવહાર હોય. જ્ઞાન દશા પ્રાપ્ત કરતા પહેલા એવો વ્યવહાર છે જે હોય. તો ત્યાં એમ કહેવું છે કે એવો વ્યવહાર કદાપી કોઈને ન હોય કે જ્ઞાનીનો વિરુદ્ધ કરે, એના વિરુદ્ધ અવર્ણવાદ કરે, એવું ન કરે એમ બતાવવા માટે. પણ એમ જ કર્યા કરે અને જ્ઞાનીએ કહ્યું એમ દિશા બદલીને અંતર્મુખ ન થાય તો એને પણ ખરો વ્યવહાર નથી, પણ વ્યવહારાભાસ છે. એ જ્ઞાન કરાવ્યું છે કે એમાં ને એમાં વિપરીતતા આવશે. જો વ્યવહારની પણ વિપરીતતા હશે તો નિશ્ચયની અવિપરીતતાનો સવાલ રહેતો નથી, નિશ્ચયમાં એ વિપરીત જ પડ્યો છે. જેમ કે મુનિ દશામાં લે છે કે અત્યારે પણ ઘણા આવે છે કોઈ કોઈ ફલાણા મુનિ છે, બીજા મુનિની વાત જુદી છે ને આને આની વાત જુદી છે. અમારે બે વર્ષ પહેલાં કલકત્તામાં એક ચર્ચા થઈ, વિદ્યાસાગરજી કરીને કોઈ છે, દિગંબર મુનિ છે, સામાન્ય રીતે એના આચાર શાસ્ત્ર અધ્યયન સંપ્રદાયના બીજા મુનિઓથી વિશિષ્ટ પ્રકારનું છે. શાસ્ત્રનું અધ્યયન પણ બીજા મુનિઓ કરતાં ઘણું છે, કર્ણાનું યુગનો કહે છે ઘણો અભ્યાસ છે. બાઈફુ છે આ બીજી રીતે મિથ્યાથી બંધ થતો નથી, પંડિતોએ બહુ વિરોધ કર્યો મુનિનો. પછી આચરણમાં કંઈક એવી રીતે છે કે ગમે ત્યારે સ્થાન છોડી જાય છે, કહેતા નથી કે હવે હું અહીંથી વિહાર કરવાનો છું, એ પણ કહેતા નથી કે હવે હું ક્યાં જવાનો છું, ગમે ત્યારે કોઈ પણ જે સ્થાનમાં રહ્યા હોય એ સ્થાન છોડીને ગમે ત્યાં બીજે ચાલ્યા જાય છે, પછી લોકો પાછળ પાછળ જાય છે. લોકો એમ કહે છે કે ભાઈ આ તો આપણા યુવકશો હતા, અનુસરતા થઈ ગયેલા, મળવા આવેલા, વખાણ કરતા હતા, પ્રશંસા કરતા હતા. ગયો તો હમણાં ઇસ્ત્રીમાં એ વખાણ થાય ત્યાં ગયો તો બહુ સરસ, ઘણો સરસ. આવા બીજા મુનિ નથી અમારામાં પણ, દિગંબરમાં પણ આવા બીજા મુનિ નથી. આ તો સમજવા માટે કેવી ભૂલ થાય છે, ટીકા ટિપ્પણી સમજવા માટે પૂછ્યું કે ભાવલિંગી સંત છે? તો કે હા, ઠીક. હાર ચોકો કરીને લે છે. પછી ગભરાણા, મુનિ હોય, સાચા ભાવલિંગી મુનિ હોય, એના વ્યવહારમાં ઉદ્દેશિત આહાર ન હોય. મુનિ દશા હોય એ આહારનો એક કણ કે પાણીનો એક બિંદુ ઉદ્દેશિતપણે લે નહીં, પ્રાણ જાય તો ન લે. આ એનો મૂળ ગુણ છે, એનો વ્યવહાર. હવે ત્યાંથી ઉતરેલા છે તો એના નિશ્ચય તપાસવાનું, એનું ભાવની તપાસવાનો સવાલ રહેતો નથી. એ તો સ્પષ્ટ વાત છે કે ચોકા એના માટે કરીને આહાર કરાવે છે. ભલે ઉભા ઉભા એક વાર આહાર લે, એક વાર આહાર પાણી લે, બીજી વખત આહાર પાણી ન લે, એ બધું ખરું, પણ ઉદ્દેશિક એમાં મુનિ પણ વાતો. છતાં એમને ઉદ્દેશીને તૈયાર કરેલું ભોજન શું કરે છે? આ લોકોની પદ્ધતિ અત્યારે એવી થઈ છે દિગંબર સમાજમાં કે જ્યાં મુનિ વિચરતા હોય બિરાજમાન હોય ત્યાં એ લોકો સ્પેશિયલ એના માટે ચોખો બનાવે, ચોખો બનાવે એટલે એના માટે આહાર કરે તૈયાર કર્યો હોય. ઘરે માનું કે બે જણ પોતે હોય કે ચાર જણ હોય તો આ રીતે વધારે બનાવ્યો હોય કે આપણે આજે મુનિને આહાર દાન દેવું છે. પછી ન દેવાનું પણ બને, કેમ કે એ તો કાંઈ એના જ ઘરે આવે એવું કાંઈ નથી, એના જ ઘરે આહાર થાય એવું નથી. પણ એકથી વધારે કુટુંબો જે જ્ઞા ગામમાં જે સ્થાનમાં મુનિ હોય ત્યાં મુનિના નિમિત્તે બનાવે, એકથી વધારે ઘરે બને. પછી અહીંયા તો અમે એક વખત જોવા ગયા હતા તો બીજા જેને બનાવ્યું એ પછી આપી જાય છાના માના, તો અમારું આપી દો, વરાવી દો મહારાજને. હવે અમે બનાવ્યું પછી શું થાય, કેરીનો રસ એટલો વધારે કાઢ્યો હોય, સિઝન હોય તો ફ્રૂટ હોય તો એટલા ફ્રૂટ વધારે લેવા હોય, એટલું બીજું વધારે સારું બનાવ્યું હોય જે કાંઈ એમના નિમિત્તે. હવે બહાર બીજાને ત્યાં થાય, મુનિ કહેતા નથી પણ મુનિને ખબર છે આ બધી કેવી રીતે, કારણ કે પોતે પેલા સંપ્રદાયમાં હોય છે, કેવી રીતે આહાર દાન થાય છે એને ખબર છે. તો એવું એ કહેતા નથી કે આવી રીતે ન કરાય, અમારા માટે તમે આ કરશો નહીં, કરશો તો અમે પ્રાણ જાશે તો પણ લેશું નહીં. એ તો લઈ લે છે, ખબર છે ને, લઈ લે.
એક ડુંગળી મહારાજે 50 ઘર બને, 50 સમાધાન વાળું વાત છે.
મુનિના આહાર માટે કોઈ એક ઘરમાં પણ આરંભ સમારંભ ન થવો જોઈએ, આ એનો ઉદ્દેશ છે. તમે તો 50 ઘરે આને આરંભ સમારંભ કરાવો છો, એનું શું ગણિત તો 50 ગણું ખોટું તમારું. એમાં આશય શું છે? વિદેશિક આહાર નહીં લેવા પાછળ શું આશય છે? કે અમારા નિમિત્તે કોઈ આરંભ સમારંભ ન થાય. રસોઈ તો પાપથી થાય છે કે પુણ્યથી થાય છે? રસોઈ કરવાના પરિણામ પાપ છે કે પુણ્ય છે? શું છે કયો? હે, હા, ઘરમાં વૃદ્ધ બહેનો રસોઈ કરે છે એમાં પુણ્ય થતું હશે? સવાલ નથી, પાપ થાય છે. તો મુનિને સર્વ સાવજ યોગનો ત્યાગ છે. કેવી રીતે? મનથી, વચનથી, કાયાથી, કર્મ કરાવને નવ કોટી પછખાણ છે, પછખાણને તોડે છે, ત્યાં તૂટી જાય છે. હે, સ્પષ્ટ વાત છે. નવ કોટી પચકાણ લીધા છે, તોડે છે, રોજ તોડે છે, રોજ તોડે છે. સંપ્રદાય ટૂંકો થાય કે લાંબો થાય એની સાથે સંબંધ નથી. ઋષભદેવ ભગવાન ના વખત માં આહાર ની વિધિ કોઈ જાણતું નતું. યુગલિયા ના ક્ષેત્ર હતા, પોતે પ્રથમ તીર્થંકર થયા. તીર્થંકર થયા પછી વાણીમાં બધી વિધિ આવે તીર્થંકર થયા પછી, પણ હજી તો તીર્થંકર પદ પામ્યા નહોતા ને, છદ્મસ્થ હતા, સાધનામાં હતા. હજી તો વાણી તો પોતે ઉપદેશ દેતા નહોતા, સાધના જ કરતા હતા જંગલમાં. હવે એ પેલા આહાર ની વિધિ ની ખબર નહોતી. મુનિ હામેજીને યાચક થઈને માગીને લીએ નહીં, ઉદ્દેશિક ન લીએ તેમ કોઈને ત્યાં થાનક પાસેમાં ગમે તેના ઘરમાં ઘૂસી જાય છે એવું નથી. સમજા, માગે નહીં, યાચક ન થાય. એને નવધા ભક્તિ થી આહાર દાન કરાવે છે શ્રાવક. એ નવધા ભક્તિ નો પ્રકાર કોઈ જાણતો નહોતો, કેમ કે એ બાર વાત પ્રસિદ્ધ થઈ નહોતી વાણીથી. વાણી તો હજી ભવિષ્યમાં છૂટવાની હતી. તો ભગવાનની દશા શું થાય? સાધક દશામાં આહાર વિના ના રીએ એ દશા થાય, એ પરિસ્થિતિ હતી. તો પછી હવે પોતે ન સમજાવી દે એટલું આહાર કરવા માટે, એમાં શું વાંધો? પછી ભલે એ પ્રમાણે કરે બધા, હે? એટલું નહીં, ઠીક. આહારની વિધિ લોકો કોઈ જાણતા નથી એ ખબર છે, પણ આહારનો વિકલ્પ ઉઠે છે એટલે નગરમાં આવે છે. છેવટે શ્રેયાંશ કુમારને સ્વપ્ન આવે કે પૂર્વ ભવમાં આ રીતે મેં આહાર દાન દીધું હતું. ત્યારે ભગવાનની સાથે હતા, એમના પત્ની રૂપે હતા શ્રેયાંશ કુમાર. પણ એ બધું એને યાદ આવે છે, સ્વપ્નમાં જોવે છે કે આવી વિધિથી મુનિરાજનું આહાર દાન થાય છે. તો એવી રીતે નવધા ભક્તિ કરી એમણે, તો ભગવાનનો આહાર થયો ત્યાં મુનિ દશામાં. વૈશાખ સુદ ત્રીજી, પહેલા ઇક્ષુ રસનું પાન કરાયું છે, શેરડીનો રસ. એમ છે, એમ ઉદ્દેશિક ન થતું હોય તો અનુકૂળતા માટે શીખવાડી દે ને કરી દે ને એવું મુનિને હોય નહીં. તો મુનિ મુનિપદ નથી ત્યાં, મુનિની સ્થિતિ નથી ત્યાં, એટલી વિતરાગતા નથી. રાગ પીડ્યો છે, પોતાના દેહનો રાગ એને પીડ્યો છે એમ વાત છે. એ મુનિ તો દેહાતી દશા છે, એમ કોઈ દેહવાળી દશા નથી, પણ દેહાતી દશા છે. ગુરુદેવ કેટલું કહેતા, હા હા, મુનિ તો જુઓ કે હાલતા ચાલતા સિદ્ધ જોઈ લ્યો. જેને અમરચંદ્રાચાર્ય મોક્ષ તત્વ કહ્યું છે એવા મુનિ છે. નમો લોહી સમ શ્રાવણમ, કોઈ હાલી દુવાલી છે
નહીં.
એ તો જબરજસ્ત પદ છે, પરમેષ્ઠીનું પદ છે. તો કહે છે કે ત્યાં રાગનું સાધન કરે છે, જીવ રાગનું સાધન કરે છે એનો ભ્રમ દૂર થતો નથી. હવે રાગનું સાધન શબ્દ આવ્યો એમાંથી આપણે આ વાત ચાલી, કે એમાં પણ મર્યાદા છે. સાધન રાગનું કહ્યું એ મર્યાદા સૂચવવા છે. સાધનને આધાર માનીને રાગને અંગીકાર કરવા માટે એ વાત નથી. આ અપેક્ષા ગુરુદેવે ખોલી. શાસ્ત્રમાં તો કેટલીક વાત આવે, રાગને સાધન માન્યું હોય, પાછું શાસ્ત્રમાં પણ રાગ સાધન નથી એમ આવે તો એને ગૌણ કરી જાય, કારણ કે માન્યું છે એ પકડે. જીવ શું કરે છે કે શાસ્ત્રમાં વ્યવહારની ના અને નિશ્ચયની ના બંનેના કથનો આવે, ત્યાં એને રૂચે, એને ફાવે, એ ફાવતું પકડે. હવે એને કોણ કહે કે આ ભૂલ થાય છે તારી? એ તો શાસ્ત્ર કહેવાનું નથી. ત્યાં તો પ્રત્યક્ષ જ્ઞાની ગુરુ હોય તો એને સમજાવે કે આમ ન થાય ને આમ થાય. એમ રાગને સાધન માનીને પકડે છે એ ભ્રમમાં પડે છે. ત્યાં રાગને સાધન કહ્યું છે, ત્યાં રાગની પણ મર્યાદાનું ઉલ્લંઘન ન થાય એટલું બતાવવાની ત્યાં અપેક્ષા છે, પણ ખરેખર એને અવલંબન કરાવવાની અપેક્ષા નથી. આવી એની અંદર સક્ષમતા છે એ વિશે.